તારીખ 23/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 305
સ્વાનુભૂતિ દર્શન 374 માં પ્રશ્ન ચાલે છે 208 બીજા પેરેગ્રાફમાં નીચે છેલ્લી લીટી છે. આગળ એમ કહ્યું કે અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ કરવો અંતર્મુખ થવા માટે. એ પહેલા પણ અનેક પ્રકારે પ્રયોગ ચાલુ થાય છે અને પ્રયોગ પદ્ધતિમાં જ આગળ વધતા વધતા અંતર્મુખ થવાનો પ્રયોગ છેવટે થાય છે. એમાં પ્રથમ અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ છે. હું કેવી રીતે જાણું છું? પ્રશ્નમાં એ વાત બે દ્રષ્ટાંત લીધા છે એને અનુસરીને ઉત્તર આપે છે કે હું કેવી રીતે જાણું છું. તે જાણવું તે કાંઈ પ્રયોગ કરવાની વસ્તુ નથી, જાણવાની વસ્તુ છે. શું કહ્યું? કે હું કેવી રીતે જાણું છું એમ સમજવું એ સમજવાની વાત થઈ, એ પ્રયોગની વાત ન થઈ. એમ કે છે જાણનારને જાણ એમ કેવું છે, ત્યાં આશય અનુભવવાનો છે કે જાણનારને તું અનુભવ, અનુભવીને જાણ કે તું કેવી રીતે જાણે છે. એમાં એમ છે કે જ્ઞાન બધાને થઈ રહ્યું છે, જ્ઞાનથી બધા જીવો જાણી રહ્યા છે. હવે જ્ઞાન કેવી રીતે અનુભવાય છે? એમ ખાટો ખારો અનુભવાય છે, ઠંડી ગરમી અનુભવાય છે. તો જે જ્ઞાન થઈ રહ્યું છે એ કેવી રીતે અનુભવાય છે? એમ જે જ્ઞાન જાણી રહ્યું છે ત્યાંથી સમજાય છે. જ્ઞાન શું છે? જાણી રહ્યું છે ત્યાંથી જ્ઞાન સમજાય છે કે જાણે છે તે જ્ઞાન. હું જાણું છું, જ્ઞાનથી હું જાણું છું, પણ મને મારા જ્ઞાનનો અનુભવ શું થઈ રહ્યો છે આ વિષય ઉપર ધ્યાન જતું નથી. એ ધ્યાન ખેંચવા માટે એમ કે છે કે જાણનારને જાણ. એમ છે આત્મા અનુભવાઈને જાણવાનો વિષય છે. વગર અનુભવે માત્ર જાણવાનો વિષય આત્મા નથી. એમ કહ્યું હોય કે તું આત્માને જાણ અથવા જાણનારને જાણ, તો એમાં માત્ર જાણવાનો આશય નથી, પણ જે અનુભવનીય પદાર્થ છે, અનુભવવા યોગ્ય પદાર્થ છે, તે અનુભવીને જાણવાનો વિષય છે. માત્ર જાણવાથી આત્મા જણાતો નથી જેવો છે તેવો, પરંતુ એ સંબંધી કાંઈ ને કાંઈ કલ્પના થાય છે, અને કલ્પના છે તે વિપર્યાસ છે. કલ્પના અને વિપર્યાસનું ફળ દુઃખ છે, અને આત્માને અનુભવીને જાણવાનું ફળ સુખ છે. એવો બધો ફેરફાર છે એની અંદર. શું કહ્યું? કે હું કેવી રીતે જાણું છું, એવું સમજવું થાય, એવું જાણવું થાય એટલે એવું સમજવું થાય, તે કાંઈ પ્રયોગ નથી. એ જાણવાનો સમજવાનો પ્રકાર થયો. પ્રયોગ તો હું એક નાયક છું તે કરવાનો છે, એટલે અનુભવવાનો છે. કરવાનો છે એટલે હું જ્ઞાયક છું એમ અનુભવવું તે પ્રયોગ છે. સમજવું તે પ્રયોગ નથી, પણ અનુભવવું તે પ્રયોગ છે. ગ્રહણ કરવું એનો અર્થ કે અનુભવ કરવો. ત્યારે આવશે, અનુભવથી સમજાશે કે કેવો જ્ઞાયક છે, ત્યારે એની ખરી મહિમા આવશે. કેમ કે ત્યારે ઓળખાણ થાય છે, ઓળખાણથી ખરી મહિમા આવે છે. એમ છે. બારમાં આપણે કોઈ વ્યક્તિને નામથી જાણતા હોઈએ છે, આ ફલાણા ફલાણા છે, કોઈ પાડોશમાં રહેતું હોય, કોઈ બજારમાં મળતું હોય, કોઈ કાંઈ સંબંધી હોય, કોઈ કાંઈ હોય, કોઈ આપણને પૂછે કે તમે ભાઈ ફલાણાને ઓળખો છો, તો કે શું કામ હતું, તો કે અમારે અમુક પ્રસંગ પડ્યો છે ભાઈ, તો એના ઉપર આટલો આટલી રકમનો વિશ્વાસ મૂકવો કે નહીં, અમારે વેપારીક સંબંધ છે, મોટી રકમનો માલ લેવા માગે છે, એટલા પૈસાનો માલ ઉધાર દેવો કે નહીં. તો શું કે ભાઈ, નામથી તો જાણું છું પણ ઓળખતો નથી. એમ જાણવું એક વાત છે, ઓળખવું બીજી વાત છે. ઓળખતા હોય એમ કે બરાબર છે ભાઈ, તો ભલે એની નિયત સાફ છે, તમારા પૈસા ગમે એટલા માલ લીધો હશે તો માલના પૈસા મળી જશે તમને. ઓળખાણ હોય તો એમ કે, ઓળખાણ ન હોય તો શું કે, મને બીજી કોઈ ઓળખાણ નથી, મારે કોઈ કામ પડ્યું નથી, કોઈ ઓળખાણ નથી, જાણું છું એ ફલાણા ફલાણા છે, બાકી એથી આગળ મને કાંઈ ખબર નથી. ઓળખાણ હોય તો માણસને એમ લાગે જરાક વિશ્વાસથી વાત કરે. વધારે ઓળખાણ હોય, પાકી ઓળખાણ હોય, ઘનિષ્ઠ સંબંધ હોય તો જવાબદારી પણ લે. એમ જાણવું જુદી વસ્તુ છે, ઓળખવું જુદી વસ્તુ છે. પ્રયોગ તો હું એક નાયક છું તે કરવાનો છે, પોતે કાંઈ બહાર જાણવા જતો નથી. તો શું છે કે જ્ઞાન છે અથવા આત્મા છે એ કાંઈ જેને જાણે છે ત્યાં જતો નથી. જે બધી પદાર્થને જાણે છે, સૂર્યને જાણ્યો તો કંઈ સૂર્ય પાસે જાય છે આત્મા. એમ કોઈ પણ અંતર ક્ષેત્રના અંતરમાં આત્મા ક્યાંય બહાર જતો નથી. તેમ બીજામાં એકત્વ થતો નથી, ભળી જતો નથી. જે ચીજને જાણે છે તેમાં ભળી જતો નથી. પણ અનુભવની ભૂલમાં એવી ભૂલ કરે છે કે જાણે ભળી જતો હોય. ઠંડી લાગે ત્યારે મારામાં ઠંડીનો પ્રવેશ થતો હોય, ગરમી લાગે ત્યારે ગરમીનો પ્રવેશ થતો હોય, એવો ખોટો અનુભવ કરે છે. જ્ઞાનને ટેમ્પરેચર આવતું નથી કે ઓછું વધતું થતું નથી. ખાય ત્યારે જે પદાર્થનો સ્વાદ હોય એ સ્વાદ જાણે પોતામાં ઉતરતો હોય, પ્રવેશ કરતો હોય, એવો અનુભવ કરે છે. એ અનુભવની ભૂલ છે. કેમ કે ખરેખર આત્મા અસંગ તત્વ હોવાથી, આત્મા નિર્લેપ તત્વ હોવાથી કોઈની સાથે ભળતો નથી, ભળી શકતો પણ નથી. ભળવવો હોય તો પણ ભળી શકતો નથી.
યથાર્થ અનુભવમાં વ્યાપે છે,
અનુભવમાં બી આપે છે, પોતે પોતાના અનુભવની પર્યાયમાં પોતે બી આપે છે, પણ કોઈ પરપદાર્થમાં વ્યાપતો નથી, એકત્વ થતો નથી એટલે વ્યાપતો નથી, વ્યાપતો નહીં હોવાથી કઈ કરતો નથી, કરતો નહીં હોવાથી ભોગવતો નથી, કરતા હોય તે ભોગતા હોય એમ છે. વ્યાપે છે એ પ્રમાણથી વ્યાપે છે, નથી વ્યાપતો તે દ્રવ્યાર્થિક નથી વ્યાપતો, એમ આત્મા વ્યાપે પણ છે અને આત્મા નથી પણ વ્યાપતો, આત્મા પરિણામી પણ છે અને આત્મા અપરિણામી પણ છે, એમ વિરુદ્ધ ધર્મો એક પદાર્થમાં છે. એવી રીતે વસ્તુ વિચિત્ર છે, એવી રીતે વસ્તુ વિચિત્ર છે અને એવી પરસ્પર વિરુદ્ધ પ્રકારની વિચિત્રતા હોવાને લીધે બૌદ્ધિક સ્તરમાં વાંધો ઊભો થાય છે, કેમ કેમ બની શકે, પરિણમે પણ ખરું ને ન પણ પરિણમે, વ્યાપે પણ ખરું ને ન પણ વ્યાપે, એક પણ હોય ને અનેક પણ હોય, શુદ્ધ પણ હોય ને અશુદ્ધ પણ હોય, આવું બધું કેમ હોય, સાથે નિત્ય પણ હોય ને અનિત્ય પણ હોય, એક વસ્તુમાં કેવી રીતે બને, બની શકે જ નહીં, કેમ કેમ. એટલા માટે જૈન દર્શન સિવાય આ વિષયનું કોઈ તોડ નથી કાઢી શક્યો. પછી બહુ બોલતો એમ કહી દે કે અગમ અગોચર છે, આત્મા છે અગમ અગોચર છે, એને કોઈ જ્ઞાન, એનું કોઈ પાર પામી શક્યું નથી, યોગ્યો પણ એનો પાર પામી શક્યા નથી, એમાં વેદાંતમાં એવું આવે કે યોગ્યો પણ એનો પાર પામી શક્યા નથી. હે પરમાત્મા, તારો પાર તો યોગ્ય પણ પામ્યા નથી એમ કહી દે, એવું નથી. આ તો ભાવભાષણથી આખો આત્મા લક્ષગોચર થાય છે. અલક્ષ એટલે અલખ છે, એ ઇન્દ્રિયો, ઇન્દ્રિય જ્ઞાનની અપેક્ષા, એ ઇન્દ્રિયો જાણી શકતી નથી, લક્ષમાં લઈ શકતી નથી ઇન્દ્રિયો, તેથી અલગ કયો છે. પણ જ્ઞાનથી સીધું જાણવા માગે તો જ્ઞાન જ્ઞાનથી પોતાને ન જાણે એવું વસ્તુ નથી. બરાબર જણાય છે, બરાબર અનુભવાય છે અને એમાં કોઈ શંકાનું સ્થાન રહેતું નથી, નિશંકપણે જણાય છે અને નિશંકપણે અનુભવાય છે. પોતે કાંઈ બહાર જાણવા જતો નથી અને બીજામાં એકત્વ થતો નથી, એટલે બીજામાં ભળતો નથી, વ્યાપતો નથી, લેપાતો નથી, છતાંય એકત્વ બુદ્ધિ પોતે કરી રહ્યો છે, આ વિપરીત અભિપ્રાય છે. શરીરથી હું જોડાયેલો છું, શરીરના સાતા અસાતાના પર્યાયોથી મને સુખ દુઃખ છે, એ વગેરે પ્રકારે પોતે અનેક પ્રકારના સંયોગોમાં એકત્વ બુદ્ધિ કરે છે, રાગમાં પણ એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, નિગોદની અંદર પ્રચુર કષાય કલંક હોવા છતાં પણ જ્ઞાન કષાય રૂપ થયું નથી, જ્ઞાનમાં કષાય ભયો નથી, જ્ઞાન હંમેશા અનાદિ અનંત શુદ્ધ જ રહ્યું છે, એકાંતે શુદ્ધ રહ્યું છે, એવું જ્ઞાનનું સ્વરૂપ છે, એવું જ આત્માનું સ્વરૂપ છે, કેમ કે ત્યાંથી જ આત્મા એવો ઓળખાય છે. એટલે છતાંય ભૂલથી ભ્રમથી એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે, તે બીજા દ્રવ્ય રૂપે થતો નથી, પણ પોતે એકત્વ માની રહ્યો છે તે પોતાની ભૂલ છે. એકત્વ પણ માને પણ છે અને અનુભવે પણ છે, એ ભૂલ છે. એ ભૂલ ભાંગવા માટે, એ ભૂલ મટાડવા માટે આ બધી વાતો ચાલે છે. સમજવાની વાતો પણ ચાલે છે અને અનુભવની ભૂલ હોવાથી, અનુભવથી, સાચા અનુભવથી ખોટા અનુભવની ભૂલ મટાડવાની વાત પ્રયોગથી ચાલે છે. એમાં પ્રયોગનો વિષય છે. માટે હું તો બીજાથી જુદો એક નાયક છું તેમ ગ્રહણ કરવાનું છે, તેમ માત્ર વિચારવાનું છે, સમજવાનું છે એમ નહીં, પણ તેમ ગ્રહણ કરવાનું છે. ગ્રહણ કરે છે એવો અનુભવ તો પોતાને વિપરીતતામાં તો છે. જેમ કોઈ અપમાન કરે છે તો અપમાન કર્યું એમ સમજી લીધું કે ઉઢી લીધું આપણે, અને પછી ગ્રહણ કર્યું એને શું કહી છે, ઉઢી લીધું છે એટલે એને ખરાબ લાગ્યું, પોતાને માથે ઉઢી લીધું એટલે ખરાબ લાગ્યું. સામાના ભાવ એના આત્મામાં છે, શબ્દો છે તે પૂદગળમાં છે, અને આ આત્માને કઈ આવ્યું નથી, એડ્યું નથી, છતાં પણ ગ્રહણ કરી લે છે કે નથી. મારા માટે એમ કહ્યું, મને એમ કહ્યું, કેવું કેવું ઓઢે છે, કેવી રીતે ગ્રહણ કરી લે છે, અનુભવને તપાસે એ કેવી રીતે ગ્રહણ કરે છે. એવી રીતે જ્ઞાન દ્વારા, જ્ઞાનમાં પોતાને જ્ઞાનમય પણ ગ્રહણ કરે. બીજા ભાવો અને દ્રવ્યો તો છૂટા હોવાથી છૂટા રહી જાય છે, છૂટા પડી જાય છે, સાથે રહેતા નથી, પણ જ્ઞાન ક્યાં તારું છૂટું પડે છે. બીજા ભાવોમાં પોતાપણું એકત્વ કરે છો એ તો કઈ સાથે રહેતા નથી, એ એની સાબિતી છે કે તું ભળ્યો નહોતો, એકમેક થઈ ગયો નહોતો. નિગુદના કસાય કલંગના ભાવ અત્યારે નથી, છે કેવા હોય એ ખબર નથી. એનો અર્થ કે એમાં આવ્યું, પોતે પોતામાં એ કાંઈ આવ્યું ગયું નથી, એની સાબિતી છે. પણ જ્ઞાન એક એવો ભાવ છે, એવો સ્વભાવ છે કે આત્મા એનાથી અભેદ છે, અને ક્યારે પણ એ જ્ઞાન મળતું નથી, એનો વિયોગ થતો નથી, છૂટતું નથી, એનાથી જુદું પડાતું નથી. ગ્રહણ બીજાને કર્યું છે એટલે એમ કે છે કે એ ગ્રહણનો ભાવ છોડ, તું તારામાં તન્મય હોવા છતાં પણ તે એ અનુભવ કર્યો નથી એટલે ગ્રહણ કર એમ કે છે. બાકી કઈ લાવા કરવાનું છે, પોતે જ છે, પોતે જ છે એમ પોતે પોતાનું પોતામાં પોતાપણાનું ભાન કરે એટલી જ વાત છે. જીવનો એવો સ્વભાવ છે કે ભાન થતાં તે સ્વભાવ પરિણામી છે. આ વાત કૃપાળુદેવે 710 માં લીધી છે. ભાન થતાં સ્વભાવ પરિણામી છે. ખાલી ભાન થઈ જાય કે હું મારા જ્ઞાન આદિ સ્વભાવમાં ભણે છું એટલે પરિણમનમાં સ્વભાવ પરિણમન થવા માંડે, વધવા માંડે, પૂર્ણતા થાય ત્યાં સુધી, એવો જ વસ્તુનો સ્વભાવ છે. અને એ ભાન થવા માટે શ્રી ગુરુ ચટકાવે છે. જીવ મોહ નિંદ્રામાં સૂતો છે, ને એમ કોઈ ચોંટ્યો ભરીને ઉઠાડે, બહુ નિંદ્રામાં હોય તો હું હું કરીને પાછો સુઈ જાય, વળી પાછો ચોંટ્યો ભરે, વળી પાછો થોડો ઘણો જાગે, વળી પાછો સુઈ જાય, એમ કરતા 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 હાવ જાગી જાય, ઊંઘ ઓછી થતી જાય, ઊંઘ ઘટતી જાય, પછી હાવ જાગી જાય. એવી રીતે જગાડે છે એમ કયો, ચટકાવે એમ કયો, તો ભાન કરાવે છે. ભાન થાય ત્યારે પછી લાગણી વધી જાય છે, ત્યારે એમ કે છે કે તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન, આત્મા તો આત્મામાં જ હતો પણ આપ્યો એમ કીધો એમને. જાણે કોઈ ખરેખર આપ્યો હોય એવો અનુભવ કરે છે એટલે પછી મહિમા કરે, પણ છે તો વસ્તુ પોતપોતામાં જ છે. પોતાની જ્ઞાન પરિણતિ જાણે કઈ કામ કરતી નથી અને પ્રતિબિંબ પરાણે આવીને અંદર પડે છે તેવું કઈ નથી. અરીસાનું દ્રષ્ટાંત લીધું ને એને સમજાવે છે કે જેમ અરીસાની અંદર વસ્તુ આવી જાય છે, પ્રતિબિંબિત થઈ જાય છે, એમ કોઈ પ્રતિબિંબ પરાણી અંદર ઘૂસે છે એવું નથી. શક્તિ છે એ કામ કરે છે. શું જ્ઞાનમાં પરિણમવાની અથવા પ્રતિબિંબ ઝીલવાની શક્તિ કામ કરે છે. અનુભવ પ્રકાશમાં એક બહુ સરસ વચનામૃત છે, જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં શક્તિને જાણો. જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં શક્તિને જાણો એટલે જાણવાની પર્યાયને જાણો એમ ન કીધું, જાણવાની શક્તિને જાણો. જેમ ચિનગારીમાં બહુ મોટી આગ લગાડવાની શક્તિને જાણી શકાય છે તેમ તણખો નાનો છે, શક્તિ બહુ મોટી છે, એ શક્તિને સમજી શકાય છે કે નહીં? એમ ભલે જ્ઞાન થોડું હોય પણ શક્તિને જાણો, શક્તિ બહુ મોટી છે. તણખામાં બાળવાની શક્તિ કેટલી, માપ કાઢો જો કેટલી હદે બાળે, ક્યાં એની લિમિટ પૂરી થાય, ક્યાંય નહીં. સ્વભાવને હદ ન હોય, ગુરુદેવ એમ કહેતા, શું કે સ્વભાવને હદ ન હોય એમ જે શક્તિ જાણવાની છે આત્મામાં, એ શક્તિ જાણવામાં વ્યક્ત થઈ છે. શક્તિ ક્યાં વ્યક્ત થાય છે? પર્યાયમાં વ્યક્ત થાય છે. એ વ્યક્તિ ઉપરથી શક્તિને જાણો એમ કે છે. કાલે એક આપણે વિષય ચાલ્યો તો ફરીને થોડો વિચારીએ કે જ્ઞાન દ્વારા એટલે જ્ઞાન વેદનના આધારે આખી વસ્તુ ઓળખાય છે. વસ્તુ જ્યારે ઓળખાય છે ત્યારે તે વસ્તુનો આધાર લેવાય છે, અથવા જ્યારે જ્ઞાનના આધારે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન સ્વભાવ જ્યારે ઓળખાય છે, પોતાપણે ઓળખાય છે, ત્યારે એમાં આધાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કેમ કે એનું સાતત્ય છે. પર્યાયમાં ઉત્પાદ વ્યય હોવા છતાં પણ અને ઉત્પાદ વ્યય વ્યતિરેક ભાવે હોવા છતાં પણ, વ્યતિરેક એટલે જુદા જુદા, પણ ઉત્પાદ છે તે વ્યય નથી ને વ્યય છે તે ઉત્પાદ નથી, બંને એક સમયમાં છે. વ્યય છે તે ઉત્પાદ નથી ને ઉત્પાદ છે તે વ્યય નથી, બંને એક સમયમાં છે અને બંનેનું એક સમય પણ ધ્રુવત્વને જાહેર કરે છે. એવી રીતે ઉત્પાદ વ્યયનું અનિત્યપણું નિત્યતાને બતાવે છે, કેમ કે અનિત્યતા સાપેક્ષ છે, નિત્યતાને જાણ્યા વિના અનિત્યપણું પણ જણાય નહીં. એવી રીતે ધ્રુવનું જ્ઞાન થાય છે, અને જ્યારે ધ્રુવનું જ્ઞાન થાય છે ત્યારે એમાં આધાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્વરૂપમાં આધાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે રાગમાં અને રાગના વિષયભૂત સંયોગી પદાર્થની આધાર બુદ્ધિનો નાશ થાય છે. જે સંયોગની આધાર બુદ્ધિથી જીવ આકુળતા ભોગવે છે અને દુઃખી થાય છે અને કર્મ બાંધે છે, જેના ફળમાં પણ દુઃખ ભોગવશે, એ આધાર બુદ્ધિ મૂળમાં બધા દુઃખનું કારણ છે. એ આધાર બુદ્ધિ પહેલી વહેલી ભાવ વાસનમાં બદલાઈ જાય છે, પલટાઈ જાય છે. અહીંયા એ જાતનો સંકેત કર્યો છે કે જ્ઞાન પરિણતિ જાણે કાંઈ કામ કરતી નથી, એનામાં કોઈ શક્તિ નથી એમ નથી, અને પ્રતિબિંબ પરાણે અંદર આવે છે એમ નથી, તેવું કાંઈ નથી. જ્ઞાન પરિણતિ પોતાની છે, જ્ઞાન પરિણતિ પોતાની છે, પોતે કુટસ્થ છે એવો કાંઈ અર્થ નથી. એમને લાકડાની જેમ પોતે પડ્યો છે અને પ્રતિબિંબ આવે છે એમ નથી, પરિણમન કરે છે. જીવનું જીવન સાથે, ચાલો, જીવનું જીવન સાથે કે જીવનું પરિણમન છે તે જીવનું જીવન છે, જીવનું પરિણમન છે તે જીવનું જીવન છે. દ્રવ્ય દ્રષ્ટિથી ભલે કુટસ્થ હોય, પણ વસ્તુ, આખી વસ્તુ જ્ઞાનમાં હોવી જોઈએ. એકલો દ્રવ દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાં હોય ને બીજો વિષય જ્ઞાનમાં ન હોય તો એકાંતિયા વગરની એરીએ સમજણમાં. અને સાચી દ્રવ દ્રષ્ટિ જ્યાં સુધી જ્ઞાનમાં એકાંતિકપણું હશે ત્યાં સુધી સાચી દ્રવ દ્રષ્ટિ પ્રગટ નહીં થાય. એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે એમ લીધું છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી લીધું, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે. કેમ કે દ્રષ્ટિનો વિષય તો એકલું ત્રિકાળી દ્રવ્ય છે, જ્ઞાનમાં એમ નથી થતું. બંનેનું અસ્તિત્વ ગ્રહણનો પ્રકાર જુદો જુદો છે. દ્રષ્ટિનો વિષય છે એ અસ્તિત્વ ગ્રહણ કરે છે, એ પર્યાય રહિત સામાન્ય તત્વમાં અસ્તિત્વ સમાપ્ત થાય છે, એટલું જ ગ્રહણ કરે છે. અને એટલું ગ્રહણ કરવામાં ગ્રહણ કરનાર પોતાના અસ્તિત્વને જોતો નથી, અસ્તિત્વને પકડતો નથી. ગ્રહણ કરનાર દ્રષ્ટિથી દ્રષ્ટિ વિષયને સ્વીકારે છે ત્રિકાળીને, દ્રષ્ટિ પોતે પર્યાય હોવાથી પોતાને નથી સ્વીકારતી. જોડે જોડે કેવળ જ્ઞાન જ્ઞાનમાં થાય તો એને નથી સ્વીકારતી. આવી વિચિત્ર વાત છે. અને જ્ઞાન છે એ પરિણમતા એવા પદાર્થના અસ્તિત્વને સ્વીકારે છે, પ્રમાણના વિષયના અસ્તિત્વને એ સ્વીકારે છે, દ્રષ્ટિ એવું નથી સ્વીકારતી. એટલે શાસ્ત્રમાં ક્યારેક દ્રષ્ટિની પ્રધાનતાથી કથન આવે આત્માનું, ક્યારેક જ્ઞાનની પ્રધાનતાથી આવે, વિરોધ પાસે ન સમજાય તો વિરોધ પાસે. દ્રષ્ટિ દ્રષ્ટિની રીતે કામ કરે છે, જ્ઞાન જ્ઞાનની રીતે કામ કરે છે. એક ધંધાની અંદર, પેઢીની અંદર બે ભાગીદાર હોય. એક માણસ આર્થિક વ્યવસ્થા સંભાળે, બીજો માણસ માલની લીતી દીધીની વ્યવસ્થા સંભાળે, અને બંનેના કોર્ડિનેશનથી આખી પેઢી ચાલે. કોર્ડિનેશન ન હોય તોય પેઢી ન ચાલે, અને એકબીજામાં માથું મારે તોય પેઢી ન ચાલે. તો દખલ થાય. બોલો, આર્થિક વ્યવસ્થા સંભાળતો એમ કે આવી રીતે લેવેજ કેમ કરી તમે? એ માલ આપણે ક્યાં લેવાનો હતો? આ તમે કેમ વેચી નાખો? ન ચાલે એમ કે તમે તમારું સંભાળો. પૈસા ક્યારે કેટલા ચૂકવવાના છે અને ક્યારે કેટલા આવવાના છે એ મને પૂછો તો એ હું તમને બતાવી દઈશ. એ વ્યવસ્થા તમે સંભાળજો લેવા દેવાની. કેમ કે માલ લેશું ત્યારે ચૂકવવા પણ પડશે. માલ દ્રષ્ટિનું કામ કરે છે પોતાના ડિવિઝનમાં, જ્ઞાનનું કામ કરે છે પોતાના ડિવિઝનમાં, અને છતાં પણ કોઓર્ડિનેશન છે, વિરોધ નથી, આપસમાં વિરોધ નથી. એવી રીતે પરિણમન ચાલે છે. જ્ઞાન પરિણતિ પોતાની છે, પોતે કુટસ્થ છે એવો કાંઈ અર્થ નથી, અથવા એવું કાંઈ સમજવાનું નથી. હવે અહીંયા ત્યાં બોલો વચ્ચે દ્રવ્યાર્થિક નહીંની વાત લાવે, દ્રષ્ટિની વાત લાવે તો ન પકડાય, તો ન પકડાય. એમ પણ કીધું છે કુટસ્થ છે, કુટસ્થ છે એમ પણ કહ્યું છે, અને કુટસ્થ નથી પણ એમ કહ્યું. મેલ તો પોતાને કરવાનો છે, મેલ તો ઓર્ડિનેશન જો કે મેલ જતો હોય તો પોતાને કરવાનો. વસ્તુ જેમ છે એમ છે, અને બે પ્રકારે છે, એમાં કોઈ વિરોધ નથી. એટલું સમજાવ્યું. એની સામે પાછો પ્રશ્ન ઉઠાવ્યો છે, એ 375મો પ્રશ્ન છે કે દીવાના દ્રષ્ટાંતે જાણે, દીવાના દ્રષ્ટાંતે જાણે પોતે બહાર જતો હોય અને અરીસાના દ્રષ્ટાંતે બહારથી અંદર કાંઈ આવતું હોય તેમ લાગે છે, તો શું તે બરાબર છે કે એ લાગવું ખોટું છે? જેમ પ્રકાશ બહાર જાય છે, આ બલ્બનો પ્રકાશ બહાર જાય છે અને બલ્બમાંથી પ્રકાશ નીકળીને બહાર જતો હોય એવું લાગે, ને મારું જ્ઞાન અહીંયા જાણે છે અને ત્યાં સુધી જાય છે એવું લાગે છે, પછી અરીસામાં અંદર પ્રતિબિંબ આવ્યું તો જાણે મારામાં કંઈક આવી ગયું. આવું બધું પરપ્રકાશનના કાળમાં ભ્રાંતિ થવાનો એક સ્કોપ હોવાથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આત્મા પોતાના સ્વક્ષેત્રમાં રહીને, પોતાના સ્વભાવમાં રહીને, સ્વકાળમાં રહીને, સ્વદ્રયમાં રહીને જાણે છે. સ્વક્ષેત્ર કાળભાવ પોતામાં પોતામાં જ રહીએ છે. શું છતાં પણ ભ્રાંતિગતપણે બીજું થત લાગે છે કે જાણે કોઈ ચીજ પોતામાં આવે છે કાં તો પોતે બહાર નીકળી જાય છે, એવી બધી ભ્રાંતિ થાય છે. યથાર્થ સ્વરૂપ જ્ઞાન નહીં હોવાને લીધે કેમ ભ્રાંતિ થાય છે? કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન યથાર્થ નહીં હોવાને લીધે ભ્રાંતિ થાય છે. એ ભ્રાંતિ દુઃખનું કારણ છે, એ ભ્રાંતિ પરિભ્રમણનું કારણ છે. તેથી તેને મટાડવાનું પ્રયોજન છે. દુઃખને મટાડવાનું પ્રયોજન હોવાથી દુઃખના કારણને પણ મટાડવું ઘટે છે, મટાડતું કારણ ન મટાડતો કાર્ય પણ ન મટે. એટલા માટે બધી લાંબી ચોડી વિસ્તારવાળી વાત એટલા માટે છે. જીવને ભ્રાંતિના પ્રકાર પણ અસંખ્ય છે. કેટલા મિથ્યા, કેટલા પ્રકારના, જાતિ એક, પ્રકાર કેટલા, અસંખ્ય અસંખ્ય પ્રકારના મિથ્યા છે, અસંખ્ય પ્રકારના ભ્રમ થાય છે. એ ભ્રમનો નાશ કરવા માટે વિસ્તારથી ઉપદેશ છે. જે પ્રકારનો ભ્રાંતિ છે એ પ્રકારની સામે એનો ન્યાય મૂક્યો છે. જે પ્રકારની ભ્રાંતિ છે એની સામે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. એમ નથી પણ આમ છે, એમ નથી પણ આમ છે, એમ પણ આમ છે. એવી રીતે સમાધાન, બહાર કાંઈ જતું નથી ને અંદર કાંઈ આવતું નથી. આત્મા ક્યારે બહાર ગયો નથી અને આત્માની અંદર કોઈ આવ્યું નથી. આત્મામાંથી કાંઈ ઘટ્યું નથી, આત્મામાં કાંઈ વધતું નથી. જેવડો છે જેવો છે, એવો ને એવો હંમેશા અને હંમેશા રહે છે. જે પોતાની જ્ઞાનની પરિણતિ પરિણમે છે તે પોતાની જ્ઞાનની પરિણતિ બહાર જઈને પરિણમતી નથી, અંદરમાં અંદરમાં પરિણમે છે. પણ સામર્થ્ય એવું છે કે પોતામાં રહીને બહારના પદાર્થને જાણી લઈએ, જાણી લઈએ, પરખી લઈએ, માપી લઈએ, એટલું બધું સરસ જાણી લઈએ. એ ચમત્કારિક શક્તિ છે જ્ઞાનની, કે ત્યાં ગયા વગર એને માપી લે. સૂર્ય આટલા લાખ યોજન દૂર છે, એ કોને માપ્યું? જ્ઞાને માપ્યું. જ્ઞાન ત્યાં ગયું નથી. કોને માપ્યું? જ્ઞાને માપ્યું. જ્ઞાન ત્યાં ગયું નથી, ત્યાં ગયા વગર માપ્યું છે. શક્તિને જુએ તો જરૂર મહિમા આવે એવું છે. પોતાની શક્તિને જુએ તો એનો મહિમા આવ્યા વિના રહે. એક ચણાની દાળ જેટલો અહીંયા લેન્સ છે, માંસનો ટુકડો છે. માંસ પણ અનેક પ્રકાર છે, એમાં એક પ્રકાર છે મસલ છે આંખની અંદર. ડોળો પણ માંસ છે, અંદર એક ચણાની દાળ જેટલો લેન્સ છે. એના દ્વારા જોવે છે જ્ઞાન, જ્ઞાનમાં રહીને, પોતામાં રહીને, પણ થ્રુ ધી લેન્સ. તો કે હિમાલય આવડો છે. આ જગ્યા કેટલી? 3-4 મિલીમીટર. એક સેન્ટીમીટરના દોરા હોય ને એને મિલીમીટર કહે છે. 3-4 મિલીમીટર, કોઈને 3 મિલીમીટર, કોઈને 4 મિલીમીટરનો લેન્સ હશે. મોતિયા નથી ઉતારતા, એના ઉપર છારી વળી જાય છે, એટલી સાઈઝ હોય. માપે કેવડાને? માઇલો સુધીનું હોય એને, હજારો ફીટ. કેટલો? કે ભાઈ 25,000 ફૂટ ઊંચો છે એમ માપે. માપે છે કે નહીં? જોઈને જ માપે છે. કેટલી જગ્યામાં? કેટલી જગ્યામાં? આટલી જગ્યામાં. મોટો સમુદ્ર માપે, આકાશ માપે. જગ્યા કેટલી? 8 ચોક્કસ પ્રકારનો ક્ષોભ્રમ છે ત્યાં. જ્ઞાનનો ઉઘાડ છે, ખાલી જાણવાનો, જોવાનો. શક્તિ કેટલી બધી કામ કરે છે, શક્તિ કેટલી બધી છે. એવડા મોટા પદાર્થ જાણવા માટે એવડી મોટી આંખની જરૂર નથી પડતી. આંખ એવડી મોટી કરે તો જણાય, છતાં એમાં પ્રતિબિંબ આવે, એમાંથી માપ કાઢી લે. એના ઉપરથી શક્તિને સમજવાની છે, એના ઉપરથી શક્તિને જાણવાની છે એમ કહેવા માંગે છે. શક્તિને જુઓ, ઉપયોગ દ્વારમાં શક્તિને જાણો. જે પોતાની જ્ઞાનની પરિણતિ પરિણમે છે તે પોતાની જ્ઞાનની પરિણતિ બહાર જઈને પરિણમતી નથી, જ્ઞાનની પરિણતિ જ્ઞાનમાં રહીને પરિણમે છે. ત્યાં ગયા વગર એને માપી દઈએ છીએ, એનો આ ચમત્કાર છે. હજારો ફીટના પહાડને ત્યાં ગયા વગર માપી દઈએ એવી ચમત્કારિક શક્તિ છે. જવાની જરૂર નથી, આ ત્યાં જઈને જાણવાની જરૂર નથી, આ બેઠા બેઠા જાણે છે એમ કે છે. એટલી શક્તિ ચમત્કારિક છે. પોતે સ્થિર બિંબ છે, પોતે પોતામાં સ્થિર છે અને જ્ઞેયો પરાણે આવીને પડે છે એમ નથી. પોતે પોતામાં એમને પરિણામ વગરનો સ્થિર બિંબ છે એમ નથી. જેમ છે ત્યાં ને ત્યાં છે, છતાંય તે પરિણામમાં પ્રતિબિંબ આવે છે પણ એ પરાણે આવે છે એમ નથી. એવી શક્તિ છે માટે પ્રતિબિંબિત થાય છે. બિંબનું પ્રતિબિંબ ઝીલવાની શક્તિ પોતાની છે. પોતાનો જ્ઞાયક સ્વભાવ પોતાને ગ્રહણ કરવાનો છે. હવે શું કે છે કે પર પદાર્થનું પ્રતિબિંબ પડવા છતાં પર પદાર્થને જ્ઞાન ગ્રહણ નથી કરતો, પણ પોતાનો સ્વભાવ પોતાને ગ્રહણ કરવાનો છે. પોતે પોતાને ગ્રહણ કરે અનુભવે એવો પોતાનો સ્વભાવ છે. પર પદાર્થને જાણે પણ અનુભવે નહીં, ગ્રહણ ન કરે, અનુભવે નહીં, અનુભવી ન શકે. મરચું કેટલું તીખું છે કે મોળું છે જાણી શકાય પણ અનુભવી ન શકાય. ગુરુદેવ નો કહેતા અજ્ઞાની પણ લાડુઓ ખાઈ શકતો નથી, સાદી ભાષામાં શું કહેતા, બરાબર છે ને, કે અજ્ઞાની જીવ પણ લાડુઓ ખાઈ શકતો નથી એટલે કે લાડવાને ભોગવી શકતો નથી. પણ કેટલો ગીળ્યો છે જાણી શકે છે, પણ માને છે કે મેં ખાધો એની ભૂલ છે, એ અનુભવની ભૂલ થઈ, એ ગ્રહણ કરવાની ભૂલ થઈ. મેં ખાધું એટલે મેં ખોરાકને ગ્રહણ કર્યો એમ નથી, ગ્રહણ કરી શકતો નથી. સ્વરૂપને પોતાને ગ્રહણ કરવાનો સ્વભાવ છે, પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી, માટે એ કાર્ય થતું નથી. છતાં એમ જાણવું ને માનવું તે ભૂલ છે, ભ્રાંતિ છે, કલ્પના છે, એનું ફળદુઃખ છે, પરિભ્રમણ છે એમ છે. પોતાનો જ્ઞાયક સ્વભાવ પોતાને ગ્રહણ કરવાનો છે. તેમાં હું કેમ જાણું છું એવી રીતે પ્રયોગ હોય જ નહીં, શું જુદું પાડે છે. હું જાણું છું કેવી રીતે જાણું છું એ સમજવાનો વિષય છે, એ પ્રયોગનો વિષય નથી. હું કેવી રીતે અનુભવું છું એ પ્રયોગનો વિષય છે. હવે શું સ્પષ્ટ થાય છે આમાંથી, કે પ્રયોગ છે એ અનુભવ સાથે સંબંધ ધરાવે છે. માત્ર જાણવું કે સમજવું એ અનુભવ સાથે સંબંધ નથી ધરાવતું, એટલે એને પ્રયોગ નથી કહેતા. પ્રયોગમાં અનુભવ આવે છે, પ્રયોગ છે તે પ્રયોગ પદ્ધતિ તે અનુભવ પદ્ધતિ છે. સમજવાની પદ્ધતિ તે પ્રયોગ પદ્ધતિ કે અનુભવ પદ્ધતિ નથી. આમ જુદું પાડવું છે. પ્રયોગનો વિષય ચાલે છે ને એટલે પ્રયોગ સમજાવે છે. જુદું સમજાય એને પ્રયોગ માની નહીં લેતા, વિચારાય એને પ્રયોગ માની નહીં લેતા, નહીતર એમાં પ્રયોગની ભૂલ પડશે. એમાં પ્રયોગ સંબંધીની નવી ભૂલ ઊભી થશે તમારી એમ કહે છે. એ ચોખ્ખું કરાવે છે. હું કેમ જાણું છું એવી રીતે પ્રયોગ હોય જ નહીં. એ પર તરફથી ચૈતન્યને ગ્રહણ કરવાનો કાંઈ અર્થ નથી. સામી ચીજ જણાણી ત્યાંથી આત્માને નહીં ગ્રહણ થાય, ત્યાંથી આત્માને ગ્રહણ થાય. એ આત્માને ગ્રહણ કરવાની અનુભવવાની રીત નથી. અને એટલા માટે જ્ઞાન પરપ્રકાશક હોવા છતાં પણ જ્ઞાન વિશેષને ગૌણ કરાવ્યું છે. સાધક અવસ્થા છે ને, અને બાધક અવસ્થામાં ઊભો છે. સાધક અવસ્થાની અંદર એને પર પ્રકાશક એવું જ્ઞાન હોવા છતાં પણ, એવી શક્તિ હોવા છતાં પણ જ્ઞાન વિશેષને ગૌણ કરાયું છે. કેમ કે ત્યાંથી જીવ સરી જાય છે. પરને જાણતા જીવ સરીને હું જાણે પરમાં જતો હોય એવું સંસરણ અનુભવે છે, એનું નામ સંસાર છે. સંસરણમ ઇતિ સંસારઃ, સંસ્કૃતમાં સંસારની વ્યાખ્યા જેવી રીતે છે, સંસરણમ ઇતિ સંસારઃ. સંસાર ક્યાંથી ઊભો થયો? કે સ્વરૂપમાં રહ્યો હોવા છતાં સ્વરૂપમાંથી સરી ગયો એવો જે મિથ્યા અનુભવ, ત્યાંથી સંસાર ઊભો થયો, એ વાત કરે છે. એ પર તરફથી ચૈતન્યને ગ્રહણ કરવાનો કાંઈ અર્થ નથી. એ રીતે આત્માનું ગ્રહણ નહીં થાય, પરથી સ્વનું ગ્રહણ નહીં થાય. પર બાજુથી તું તને તારા તને ગ્રહણ કરી શકે એવો પ્રકાર નહીં આવે. એટલે જ્ઞાનમાં પર પદાર્થ પ્રતિબિંબિત થતા હોવા છતાં, પર પદાર્થ જણાતા હોવા છતાં પરલક્ષી જ્ઞાનનો નિષેધ છે. જ્ઞાન સ્વલક્ષી હોવું જોઈએ. જ્ઞાન જ્ઞાન છે, પણ એમાં ઘણી વાતો છે, એ બધું સ્પષ્ટ હોય તો ભ્રાંતિ કેમ થાય છે અને ભ્રાંતિ કેમ મટે એ પણ સ્પષ્ટ થઈ જાય. એ હેતુથી આ ચર્ચા ચાલે છે. આપણે ઘણી ચર્ચી છે અહીંયા આજે આ સ્થળે. આ વાત ખૂબ ચર્ચાની છે એવું લાગે છે. બસ અધ્યાયમાં દઈશું વિશેષ. Thank you.